સમય સાથે પરમાગમમાં આપણે પાંચમી ગાથા, પાંચમો પ્રવચન ચાલે છે સોળમી વારના સમયસાર ખાતેમાં, અને એમાં હજી છેલ્લે બીજા કળશનો ભાવાર્થ ચાલે છે. એમાં આપણે પહેલા પેજ ઉપર એના આવ્યા હતા. આમ તો સળંગ પેજ છે 107, સળંગ પેજ. બાકી આમ પાંચમા નંબરના પ્રવચનનું પહેલું પેજ છે. એમાં આપણે લીધું હતું, આમ તો વાત થઈ ગઈ છે, ચેતન પણ અસાધારણ ગુણ છે. એનો અર્થ શું થયો કે બીજા ગુણ તો એવા ચેતનપણે નથી, બીજા દ્રવ્યમાં થશે એવો તો પ્રશ્ન નથી, પણ પોતાના આનંદ ધર્મમાં એ જાતું છે, એ પોતાને વ્યાપુલે છે, પણ છતાં એવું ચેતનપણ બીજામાં પણ તો નથી, બીજા ગુણોમાં પણ એ નથી. અને એ એક અસાધારણ એટલા માટે ખાસ કે એના દ્વારા જીવનો ખ્યાલમાં આવી શકે છે. આનંદ છે એ વ્યક્તપણે નથી. હવે દુઃખ છે એટલે આનંદ હોવું જોઈએ, બધું એ રીતે કરો, પણ ચેતનપણું, જ્ઞાતાપણું, જ્ઞાનપણું તો કેવું છે, એ તો બધાને ખ્યાલમાં આવે એવું છે. એટલે એ રીતે એક અસાધારણ છે. હવે અહીંયાનાથી 108 પાના ઉપર આપણે આવી ગયા. 1, 2, 3 પોઈન્ટ છે ને, એમાં 3 સરસ્વતીની મૂર્તિ જે વાત ચાલી ને એના ઉપર ગુરુદેશ ઉતારે છે. કેવળ જ્ઞાન પર્યાય શું કરે છે, પ્રત્યક્ષ દેખે છે. તો કોને પ્રત્યક્ષ દેખે છે? અનંત ધર્મણી તત્વમ પશ્યંતી, અનંત ધર્મ વાળા બધા પદાર્થને, પછી ગમે આખા ત્રણ કાળ ત્રણ બધું એમાં બધું જ આવી ગયું. અને એટલા માટે એને શું કહેવાય, સરસ્વતીની મૂર્તિ. એક સરસ્વતીની મૂર્તિ એટલે શું છે, અનંત ધર્મણી પશ્યંતી, અનંત ધર્મ સ્વરૂપ પદાર્થને જે જેને જાણે કહે, બે રીતે લેવાનું, એને બતાવે અને જાણે, તો એનું નામ શું છે, સરસ્વતીની મૂર્તિ. કેવળ જ્ઞાન તો કેવું જાણે છે ને, પ્રત્યક્ષ જાણે છે. કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જાણી શકે, બહુ દૂર હોય તો, બહુ દૂર હોય તો. એટલે એમ એક વિચારી લો કે સિદ્ધ ભગવાન ક્યાં બિરાજમાન છે, વેરી ગુડ, લોકના અગ્રભાગે, અને સાવ જે સાતમી નરક કહીએ એમાં જે, અથવા એનાથી નીચે પણ વાતા લઈ છે ને ત્રણ, એ બધું કેટલું વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, 14 રાજ્યોનું. તો પછી એ પ્રત્યક્ષ ક્યાંથી થાય? આમ તો ઉપરથી નીચે કર્યું. બાકી આમ જો લઈએ, અહીંયા આપણે શેમાં રહીએ છીએ, જંબુદ્વીપ, જંબુદ્વીપ, અને ઓલો છેલ્લો કેવો હોય, સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એના પછી હજી ચાલો અલોક આકાશને તો વાત એવું નથી કરતો, બે વચ્ચે કેટલો ડિસ્ટન્સ, અડધો નહીં, અહીંથી ઉપર 7, અને આ તો આમ લાંબો અડધો થયો ને, એક રાજુ છે ને, તો એ એટલું બધું બધું પ્રત્યક્ષ કેવી રીતે હોય શક્યા. આમ બોલી લઈ જ્ઞાનની તાકાત એટલે શું, આપણા મોટા મોટા આ લોકોનો શું કહેવાય, દૂરબીન, માઇક્રોસ્કોપ નહીં, ટેલિસ્કોપ છે, કેટલું બધું જોઈ શકે, ક્યાં સુધી જોઈ જોઈએ, મોસ્ટ માર્સ સુધી કે સન સુધી, ચાલો તો પછી ક્યાં સુધી જોઈ શકાય, તો એટલે એનાથી વધારે બીજું શું હોય, એમની પાસે તો કઈ નથી. આને તો આટલું બધું એ શોધખોળ કરીને આટલું બધું ડેવલપ કર્યું છે, આમ બોલી લઈ આમ બધું જાણે, કેવળ જ્ઞાન બધું જાણે, એટલે આટલું બધું આમ ઈઝી લાગે. આ તો ક્ષેત્રની વાત કરી, કાળની વાત કરીએ, પાછળ જઈએ કાળમાં, કેટલા વખત સુધી, ચલો એ તો હજી કદાચ બન્યું છે એટલે ખબર પડે, હજી જે નથી બન્યું એ પાછું ભવિષ્યનું અનંત કાળનું જાણી શકે. ચલો સિદ્ધ ભગવાનનું જાણી છે એ તો બહુ ઈઝી છે, સિદ્ધ સિદ્ધ જેવા જ રહેશે, જે અભાવી છે અથવા મોક્ષ જવાનો નથી, એને તો કેવા બધા ભવો ને કેવું બધું, એ બધું કેવી રીતે અટપટું કેવી રીતે, ઓલો એક સિમ્પલ છે, સિદ્ધ ભગવાનનું તો શું છે, સિમ્પલ છે એટલે વાંધો નહીં. બહુ જ બહુ જ આ એક વાતને અંદરમાં બેસાડવી, શું સામર્થ કોને કહેવાય, સ્વભાવ કોને, સ્વભાવ કહીને જો તમને મર્યાદા યાદ આવે તો સમજી લો, સ્વભાવ તમે જે સ્વીકાર્યો નથી, વિચાર્યો નથી. સ્વભાવ કોને કહેવાય, હજી ઓળખવો નથી, વિચાર્યો નથી. સ્વભાવની ખરેખર બેહતાનો સ્વીકાર હોય તો એ અંતર્મુખતા થવાના દ્વાર ખુલી જાય બધું. સ્વભાવની બેહતા એ આખી અહીંયા કેવળ જ્ઞાન પર્યાય શું છે? પ્રત્યક્ષ. કેમ એવું કેવળ જ્ઞાન પર્યાય પ્રત્યક્ષ ફરીથી લઈએ? આપણે બધું લખ્યું તો છે, કેવળ જ્ઞાન એને જે કોઈ બાધક નિમિત્ત રૂપે હતા એ જ્ઞાનાવર્ણી કર્મમાં જાય શું છે? એને નિમિત્ત રૂપે હતો ને, એ જ્ઞાનાવર્ણીનો ઉદય હતો એ, પણ હવે તો એ નિમિત્ત રૂપે પણ નથી. જેવો અને એ નથી હોવાથી શું થાય છે? જેવો સ્વભાવ છે કેવો થઈ ગયો? પ્રગટ થઈ ગયો, ખીલી. અને સ્વભાવ પૂર્ણ પ્રગટ થાય એને પછી કોનું આલંબન હોય, કોનો આધાર હોય, કોનો ટેકો કે આશ્રય? અને આશ્રય નથી, તેનું નામ શું છે? પ્રત્યક્ષ. કેવળ જ્ઞાન કે પર્યાય શું છે? પ્રત્યક્ષ. દેખે છે એટલે પાછી કોઈ આમાં તર્ક ન કરો, દેખે છે એટલે અહીંયા જાણે છે એ અર્થમાં છે. આખી તર્ક કરવા બેસો તેવું નહીં, અહીંયા તો જાણવાના અર્થમાં છે. કેવળ જ્ઞાન પર્યાય પ્રત્યક્ષ દેખે છે, એના માટે કોઈ એક સરસ ગુરુદેવ એના માટે ન્યાય આપે છે. કેવળ જ્ઞાન માટે બધું પ્રત્યક્ષ છે, અનુમાન નથી. ના ના, એટલે ભાઈ અનુમાન એમને પણ કદાચ એમાં શું છે? આપણને આમ આખું જગત અનુમાન આપણે કરી શકીએ ને, પરોક્ષ કરી શકીએ છીએ ને, શાસ્ત્ર અભ્યાસથી આપણે કરી શકીએ છીએ ને. એક સરસ છે એમાં, જો કોઈને પરોક્ષ પણ છે તેનો અર્થ કે કોક પ્રત્યક્ષ હશે તો જ પરોક્ષ કરી શકે. શું છે? કોક ને પરોક્ષ ક્યારે જ્ઞાન? અહીંયા ધુમાડો છે એટલે અગ્નિ હશે, એમ કોઈને પરોક્ષ ક્યારે થશે? પ્રત્યક્ષ જાણનારો કો હોય છે એટલે આ નિયમ એને છે, તો પછી એ પરોક્ષ પણ એ પોતે કરી શકે છે. તો જો જગતને આપણે એક અનુમાનથી કે શાસ્ત્ર અભ્યાસથી પરોક્ષ તો એનો છે, એના કોઈ પ્રત્યક્ષપણે જાણનારા હોવા જોઈએ. એ પ્રત્યક્ષ જાણે છે તો બીજા એને પરોક્ષ રીતે એ જાણી શકે છે. તો એ કેવળ જ્ઞાન પર્યાય પ્રત્યક્ષ જાણે છે, અને તેથી તેને શું કહેવાય છે? સરસ્વતીની મૂર્તિ. કારણ કે સરસ્વતીની મૂર્તિ કોને કહેવાય? અનંત ધર્મણી પશ્યતા તત્ અનંત ધર્મ તત્વ પશ્યંતિ. તો એ અનંત ધર્મ સ્વરૂપ જે પદાર્થ છે એને જે તત્વ છે એને જે જાણે, તો જે પ્રત્યેક જાણે એનું નામ કેવળ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન પર્યાય કેવું છે? પરોક્ષ દેખે છે. પરોક્ષ શું કામ છે? ઇન્દ્રિય અને મનના અવલંબનથી એ કામ કરે છે, માટે એ કેવું છે? એ પરોક્ષ છે. વેદન પ્રત્યક્ષ છે એની વાત અહીંયા નથી, એની જયારે આવે ત્યારે આવે, પણ અત્યારના તો એ કેવું છે? પરોક્ષ પણ એ છે. જેમ કેવળ જ્ઞાન અનંત ગુણોને અસંખ્ય પ્રદેશને આત્માને જેમ જાણે, એવી રીતે આ શ્રુત જ્ઞાન. કોનું શ્રુત જ્ઞાન? ગંધર્વ દેવનું પણ હો તો પણ એ કેવું છે? એક એ રીતે પરોક્ષ છે. પણ છતાં પણ વેદન પ્રત્યક્ષ એવું ઢીલું નથી. વેદન પ્રત્યક્ષમાં પણ શ્રદ્ધાની એટલી દઢતા થાય કે આત્મા આવો જ છે. એવું નથી કે જ્ઞાન અનંત ગુણને જાણશે અને પ્રદેશ જાણશે તો જ એની શું થશે? નિસંગતા થશે. એવું નથી. વેદનથી પણ કેવી આવી છે? એક નિસંગતા એને આવી છે. વેદન થયું, આપણને આંખ બંધ હોય ને મોઢામાં કહો કે કાંઈ મૂકીને ગળ્યું આવ્યું તો આપણે શું કહેશું? આપણે જોયું નથી, આંખ તો બંધ હતી, ખબર નથી શું મીકું છે. ના ના, એવું કદાચ છે, કદાચ એક વેદન એનું લક્ષણ ખબર છે અને એ વેદન છે તો એનાથી નિશ્ચિતતા આવી જાય છે આપણને. ગળપણ લક્ષણ એ સાકરનું છે એવો પહેલા ખ્યાલમાં હોવો જોઈએ. પણ અને એ જો ખ્યાલમાં છે તો એ વેદનમાં આપણને શું આવી જાય છે? એની નિશંકતા આપી આવી જાય છે. તો શું
વેદન થી નિર્ણય છે?
અરે નિર્ણય જયારે કરે છે ત્યારે પછી એ વેદનમાં આવે છે અને એ જ વેદનની દળતા એ પ્રત્યક્ષ પણ આવે. વેદન પ્રત્યક્ષ કરે એટલે પેલો પૂર્વ ભૂમિકામાં તો વેદન હોય જ ને પેલા, જેમ કે પૂર્વ ભૂમિકામાં અનુમાન છે તો અનુભવ સુધી પહોંચે છે, અનુમાન છે તો એ પ્રત્યક્ષ અનુભવ સુધી પહોંચે છે, પરોક્ષ છે તો પ્રત્યક્ષ સુધી પહોંચે છે. એટલે પેલું તે છે. પણ એ જ્ઞાનને એક જેને કે છાપ સમયપણાની ક્યારે આવશે? વેદન આવ્યું ત્યારે છે ને. ગુજરાતીમાં એક આમ કહેવત કહે છે ને, નીવડે વખાણ. એનો અર્થ એવડે વખાણ નહીં. તમે ભાઈના બહુ વખાણ ને બધું કરો, પછી જે એક વાર આપણને પરિચય ને કામ થશે ત્યારે ખબર પડશે એની કેટલી હોશિયારી. એમ કે તમે એને નોકર ને તો રાખો બધું, મોટા બધા જેને લખું સર્ટિફિકેટ ના હાથે લાવ્યું, પણ હવે કામ કરે ત્યારે એની હાચી ખબર પડે. એમ આખું એ નિસંગતા એ કોના આધારે આખી થાય છે? વેદના. પેલા અનુમાનમાં બધું જ લીધું, પરોક્ષ જ્ઞાનમાં બધું જ લીધું છે, જ્યાં એક પ્રત્યક્ષપણાનું એ છે. તો એને કોઈ નિર્ણય છે જ નહીં, એટલી નિસંગતા આવશે જ નહીં. એક ગુરુવાણી કે શાસ્ત્રવાણી છે એક નિસંગતા છે, પણ જે અનુભવની નિસંગતા છે એ કોઈ જુદી જાતની છે. કોઈ ગમે એટલું વિશ્વાસપાત્ર આતે હોય, એને કીધું હોય ને આપણે વિશ્વાસથી માનીએ, અને એની જગ્યા આપણે સ્વયં એ વસ્તુને અનુભવે ચાખીને કરીએ, તો મોટો આપો આટો. આ તો આખો અનુભવ પૂર્વકનું કરણ લબ્ધિ આવે એટલે આવી જ જશે. આ તો પ્રાયોગ લબ્ધિ સુધીનો છે, એનાથી આ હોય જતી જાય. કરણ લબ્ધિમાં આવ્યો એટલે થવાનું છે. આ તો પ્રાયોગ સુધી આવ્યો, બધો જ નિર્ણય કર્યો છે, છતાં જે નિસંક અનુભવ પૂર્વક હોય એમાં. એટલે બધું એક સાથે છે, પણ એ વેદન સાથેની નિસંગતા જે પેલો જે નિર્ણય કર્યો હતો એના કરતા એક જુદી જાત. ઓલામાં ઢીલાશે જાતની નથી વિકલ્પાત્મક ભૂમિકામાં, પણ આખી જે દ્રઢતાનું જે બળ છે એ ક્યારે આવે છે? એ જયારે વેદન કરે છે ત્યારે. સાથે બધું એક સાથે જ છે, એની એક જાત જુદી. ભલે જેવો હતો હું એક શુદ્ધ છું એવો નિર્ણય એવો જ અહીંયા અનુભવમાં છે, પણ છતાં એક નિર્ણય જે છે એની આખી વેદન પૂર્વક. એટલે એ જાત જુદી છે ને, ઓલું કોક ના સંબંધમાં છે ને, અને આ તો વેદન છે તો પ્રત્યક્ષ પણ આનું છે. તો આ રીતે પેલું તો બે કીધા, કોના બે વાત કરી? આનંદ ધર્મણી તત્વ પશ્યંતી, એને જે જાણે છે એમાં પ્રત્યક્ષ જાણે તેનું નામ શું કહેવાય? કેવળ જ્ઞાન. અને પરોક્ષપણે જાણે છે તો તેનું નામ સ્મૃતજ્ઞાન. પણ છે બે સરસ્વતીની મૂર્તિ, કારણ કે એનો વિષય કોણ છે? આનંદ ધર્મણી. આનંદ ધર્મણી હવે આવા આનંદ ધર્મણ તત્વને પશ્યંતી એટલે અહીંયા જે છે એને કહે છે. કોણ કહે છે? પાણી. એનો અર્થ શું થયો? જ્ઞાનમાં સપર જાણવાની તાકાત છે અને વાણીમાં સ્વપર કહેવાની તાકાત છે. બેના વિષયમાં એ રીતે સ્વપર આવે છે. જગતમાં ફરીથી સ્વપરને જાણવાનું તાકાત જ્ઞાનમાં ન હોય તો શું થાય? જ્ઞાન તો આત્માનું આવી ગયું ને, તો સ્વપરનું હોય કે ન હોય શું ફરક પડે છે? અરે જો સ્વપર જ્ઞાન નહીં હોય તો પરમાં એકત્વ થઈ જશે, કારણ કે જે જ્ઞાન જાણશે એને કોના પણે જાણશે? સ્વપર. કારણ કે આ પર છે એવું એનું લક્ષણ છે એવું તો કઈ, એટલે સ્વપર પ્રકાશ જ્ઞાન છે. સ્વપર પ્રકાશ જ્ઞાન નહીં હોય તો ખાલી સ્વને જ જાણશે, તો જેને જાણશે સ્વપણ કદાચ માની તો એ પણ નથી. અને એ રીતે બીજું સ્વપર વાણી ના કહેતો વાણી શું છે? નિયમરૂપ છે, દેશના લબ્ધિ. ભલે આપણને આગળ જે શું આવી ગયું એટલે આજે આવશે અધિગમ અજ્ઞ નિસર્ગ જે આવે છે, સ્વયં બુદ્ધત્વ ને બોધિ સ્વયં બુદ્ધત્વ, પણ એની પહેલાના ભૂતકાળમાં ક્યારેક સાંભળ્યું હતું. એટલે દેશના લબ્ધિ મસ્ત છે. એટલે જો વાણી સ્વપરને નહીં કહે તો શું નહીં થાય? ભેદજ્ઞાનનું કોઈ નિમિત્ત જ તારી પાસે નહીં રહે. અને ભેદજ્ઞાન નહીં કરે, સ્વપરને જ્ઞાન નહીં જાણે તો સ્વપરની ભિન્નતા કેવી રીતે કરશે? બેમાં કદાચ એકત્વ પણ થઈ જશે. બે પોતપોતાની રીતે એ છે. તો અહીંયા કેવળના અને શુદ્ધના કેવું છે? સ્વપનને એક પ્રત્યક્ષ દેખે છે, એક પરોક્ષ, અને વાણી તેને કહે છે. એમાં પ્રત્યક્ષ પરોક્ષ માં આવ્યું, ના પાવણી ગણે આત્મા આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? આવે ને ગુરુદેવ ને આ શબ્દ આવે એટલે જો આ એટલે શું દેખાડે છે? પ્રત્યક્ષપણા. એ હોવાપણા માટેની પ્રત્યક્ષતા છે, આ જાણવાની પદ્ધતિ માટેની છે. બાકી આ છે ને એ કેવો આ રહ્યો આત્મા, એ તો એ શું છે? હોવાપણાનું પ્રત્યક્ષપણ અને આ જાણવાને માટેનો વાત છે. પણ બાકી શું જે પ્રત્યક્ષ ફરક એ તો બધા જ્ઞાનના છે, આ તો વિદ્યમાન છે એટલે એને પ્રત્યક્ષ. ચાલો આ રીતે પ્રણયને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. અને એ અહીંયા બીજા શ્લોકની અંદર શું અંત કેવું છે? એ કેવું છે? અનેકાંતમય મૂર્તિ. પછી આગળ શું છે? નિત્યમેવ પ્રકાશક. હવે એનો આગળ ગુરુદેવ અર્થ આવશે. ચાલો એને આપણે આગળ પહોંચીએ 109 પેજ ઉપર. એના સુરતા પછીનો પેરેગ્રાફ છે ને, તેથી તેને એ છે ને શ્રુતજ્ઞાનની પર્યાયને સરસ્વતીની મૂર્તિ. એ શ્રુત જ્ઞાન આખા આત્મ તત્વને દેખે છે. મળે છે શબ્દ? કોણ આખા આત્મ તત્વને દેખે? શ્રુતજ્ઞાન કે કેવળના? શ્રુતજ્ઞાન કેવી રીતે દેખે? અરે ભાઈ, તું આખું એટલે તું બધે કેવળનાની સામે કમ્પેરિઝન કામ કરે છે? અરે એનું પણ એક આખું પ્રયોજન, આખું દ્રવ્યગુણ પર્યાયમાં ઉત્પાદ હોય એવું ધરે. ભલે પછી એના પેટાભેદ રૂપે કે અનંત ગુણ ક્યાં ક્યાં છે, પર્યાય શું છે એને, પણ એક મૂળ પ્રયોજન રૂપે તો શું છે ખરેખર? એ રીતે વિચાર કરીએ, શ્રુત જ્ઞાન કેટલાને જાણે? બધું ના જાણે, આખો વિશ્વ છે છત્ર જાણે શ્રુત જ્ઞાન. અરે ભાઈ, અનુભવ થયા પહેલા દ્રવ્યગુણ પર્યાયનો, ઉત્પાદ વય દ્રવ્યનો, છ દ્રવ્યનો, સાત તત્વનો, નવ પદાર્થનો, ઈશ્વર ટુ વિશ્વ. વિશ્વમાં દ્રવ્યગુણ પર્યાય સિવાય શું છે? ઉત્પાદ વય દ્રવ્ય સિવાય શું છે? છ દ્રવ્ય સિવાય સાત તત્વ નવ પદાર્થ શું છે? એ પરોક્ષપણે જાણે. એનો અર્થ એમ નથી કે એમાં કોઈ બીજી વિપરીતતા છે. અને એટલા માટે એક આખા આત્મ તત્વને, આખી હયાતી ને, ભલે કેવળનામ જેવું નથી ચોક્કસ, કારણ કે એવું હોત તો આ પૂર્ણતા પદ્ધતિ થયું છે, નહીં તો શુદ્ધજ્ઞાન કેમ કે? પણ છતાં અહીં કેવું છે, ગુરુદેવનું વજન સેના પર મૂકવું છે? આખા. એમ ન સમજવું કે એ થોડું જાણે ને થોડું ન જાણે, અથવા આડું ઓળું જાણે ને આમ જાણે ને. આખા કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, આ ફરે બસ એટલો ફરે બાકી. અને તેથી આ શ્રુત જ્ઞાન ને પણ શું કહેવામાં આવે છે? સરસ્વતીની મૂર્તિ. જો આખા આત્મ તત્વને ન જાણે તો એને સરસ્વતીની મૂર્તિ. અને એટલા માટે અમૃતચંદ્રાચાર્ય નિયમ બાંધો, શું ફરીથી શું બાંધો? અનંત ધર્મની તત્વ. તો અનંત ધર્મ એટલે કો શું આવ્યો? પ્રમાણ નો આખો વિષય આવ્યો, દળગુણ પર્યાય આખું તત્વ આવ્યું. નહીં નથી પછી એમાં પ્રયોજન માટે નહીં છે એ બધી જુદી, પણ એક ભાવશ્રુત જ્ઞાન છે. અને એટલા માટે 14મી ગાથા અને 15મી ગાથા ફરક શું છે? કે ફરક કઈ નથી? આમ તો બધું પાંચે બોલ સરખા છે. પછી જ્ઞાન ના જેમ છે બોલા શુદ્ધ નહીં માં પાંચે બોલ બે માં સરખા છે. અરે ભાઈ, વિષય થી સરખા છે, પણ અહીંયા શુદ્ધ નહીં ના વિષય ત્રિકાળી ગ્રહ સાથે જ્ઞાન છે પૂરો વિષય લે છે, માટે નામ જીન શાસન. એમાં તો નહીં આવ્યું, શું આવ્યું? ફરીથી વિષય બે નો સરખો છે. એ શુદ્ધ નહીં નો વિષય છે કે ભાવશુદ્ધ જ્ઞાન નો? મુખ્ય રૂપે, ઉપાધેય રૂપે, પ્રયોજન રૂપે બે કેવો છે? સરખો છે. પણ જ્ઞાન સાથે બીજું શું છે? એને સામર્થ પણ છે કે એ કોને જાણે છે? બીજાને પણ જાણે, ઉપાદાન ને જાણે, નિમિત્ત નહી જાણે, નિશ્ચય જાણે તો વ્યવહાર બધા. અને તેથી એને શું કીધું? જીન શાસન. કારણ કે જીન શાસન માં બધું જ આવે, અનુભવ ના વિષય તરીકે, શુદ્ધ નહીં ના વિષય તરીકે ભલે તે કાઢી દેવા છે, પણ જ્ઞાન સાથે શું કામ કરે છે? એ બધું જ ગણગ્રહણ કરે. માટે એને શું કીધું? જીન શાસન કીધું છે. ભાવ ઓલું નહી છે અને આ શું છે? ભાવ પ્રમાણ જ્ઞાન છે, અને પ્રમાણ જ્ઞાન છે માટે જીન શાસન છે. આપણે આ બધું ગુરુદેવને વાંચીએ ત્યારે એમ થયું અટલાકમાં ગુરુદેવથી બધો ફરક, ને તબે ના વિષય તરીકે બે સરખા છે તમે, ચૌદમી અને પંદર, ભલે મૂળ ગાથામાં ત્રણ લીધા છે પણ નહીં અમને ચંદા પાંચે લીધા છે ટીકામાં, એટલે વિષય તરીકે શુદ્ધ નહીં અને પ્રમાણ બેનો કેવો છે, પણ એ પ્રમાણ જ્ઞાનમાં સાથે હજી બીજું, કારણ કે કેવું છે વિશેષ છે, વિશેષ જે શ્રદ્ધા અને દર્શન એ બધા કહેવાય છે સામાન્ય ત્યારે એ છે, અને તો એમાં બીજું બધું આવે છે, માટે એનું નામ શું કહેવાય જીન શાસન. અને એનો અર્થ શું થયો, જીન શાસનમાં કોનો સ્વીકાર છે, ઉપાદાનનો કે નિમિત્તનો, નિશ્ચયનો કે વ્યવહારનો, દ્રવ્યનો કે પર્યાયનો, ભેદનો કે અભેદનો, આખી વાત એ કરીને ચાલો બદલું. આમાં જેમ કે સમયસર શું છે ગુરુદેવશ્રી, જેમ જેટલું આપણે વિચારી કે ઓ આમાંથી ગુરુદેવ શું દેખાતું હશે બધું, કે હજી કઈક ઊંડું છે, હજી કઈક ગંભીર છે, તો આવું શ્રુતિ જ્ઞાન આખા આત્મપુત્રને દેખે માટે તે સરસ્વતીની મૂર્તિ છે. ચાલો હવે છેલ્લો જે આખો છે ને, શું છે કળશમાં પેલો છે નિત્યમેવ પ્રકાશતામ, એનો અર્થ કરે છેલ્લે સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય માટે સદા પ્રકાશરૂપ કોણ કોણ. ચાલો કેવળ નામ તો એક વાર થયું, એ કેવળ નામ થયું પછી કોઈ દી ન જાય નહી, કેમ કેમ ન જાય, એટલે તમે વાત તો કહી દીધી સાચી વાત છે, જાણવું એ ગુણ છે, ક્યારેક થોડું જાણે ક્યાંક વધારે જાણે, કેવળ જ્ઞાન થાય પછી હા પછી વયું પણ જાય. જો એક આમાં એક આખું શું છે નિમિત્ત રૂપ, પણ એને એક બાધક રૂપ ભાવનો ક્ષય થયો છે. શબ્દ શું છે ઉપસમ, જુદી વાત છે, અને આ કેવો છે ક્ષય, ઉપસમમાં ઉદય અભાવિક ક્ષય છે એમ, પણ અહીંયા તો કેવો છે સત્તામાંથી ગયો છે, અને એટલે બાધક. અને એ જૈન દર્શન છે કે એક વાર નિમિત્તરૂપ બાધક ભાવનો શું થઈ જાય ક્ષય થાય, પછી ક્યારે નહીં આવે, ઉપસમ થશે તો હજી આવે છે આવશે જ, અને ક્ષયોપસમ હશે તો આવવાની શક્યતા છે, અને ક્ષાયિક ભાવમાં નહીં જ આવે એવી નિશંક છે. તો એ અહીંયા છે કે એ કેવળ નામ તો સદાય કેવું છે પ્રકાશરૂપ રહો, અરે કેવળ નામ સદાય રૂપ છે, અને તો પછી એની વાણી પણ કેવી છે સદાય. તેને આ ત્રણેય માટે છે કે સર્વ પ્રાણીનું કલ્યાણ થાય, કેવળ નામ ને શુદ્ધ નામ તો ઉપાદાન રૂપે છે, અને વાણી કેવી છે નિમિત્ત રૂપે, ત્રણે એવું સરસ્વતીની મૂર્તિ, એ ત્રણેય કેવું છે સદાય પ્રકાશિત. તો કેવળ નામ તો જો છે એનો ગુરુદેવ અર્થ જ કરે, અહો કેવળ નામ પણ એમને એમ સાદી અનંતકાળ રહો, બરોબર છે, એ રહેવાનું જ છે. એ કેવળ જ્ઞાન છે તો કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કેવળી છે, એમની વાણી છે તો એમના નિમિત્તે પણ એ થાય. અને મારો શુદ્ધ જ્ઞાન સ્વભાવ પર્યાય, શુદ્ધ જ્ઞાન શું છે સ્વભાવ નથી, પાછું બ્રેકેટમાં લખ્યું, શું લખ્યું કેમ લખવું પડ્યું, નાનપણ છે સ્વભાવ છે, સ્વભાવ તો કેવો હોય પૂરો હોય, પણ આ તો કેવી છે ભાવશ્રુત જ્ઞાન છે, એ સ્વભાવ પર્યાય અધૂરી પણ કેવી છે સ્વભાવ. તો મારો શુદ્ધાન સ્વભાવ પર્યાય કે જે આખા ચેતનને દેખે છે, જો ફરીથી આ ગુરુદેવ રિપીટ કરે છે ભાવશ્રુત જ્ઞાન છે એટલે થોડું ઓછું જાણે ને આમ ન જાણે ને એમ નથી, આખા ચેતનને દેખે તે પણ એમને એમ રહો, એમને એમ રહો એટલે હવે અમે છદ્મસ્ત જ રહીએ, અમે કોઈ દી ના એવું કહે, તમે ભાવશ્રુત જ્ઞાન એમને એમ રહો એટલે અમે ક્યારે કેવળ જ્ઞાન ના થાય, અરે એમને એમ રહો એટલે ટકતું ટકતું, અને આચાર દે એટલે અહીંયા તો ભલે જયચંદજી લખે ખબર હતી કે આ કાળમાં એ કેવળના નથી થવાના, એટલે માટે જ્યાં સુધી ન થાય ત્યારે આ જ ધારા રહો, એ ક્ષોભસમ છે એટલે પડી જશે એવું અમારે ન હો. શું છે એમને એમ રહો સદા પ્રકાશમાન રહો, એનો અર્થ શું છે કે એ જે ભાવસજ્ઞાન પ્રગટ્યું છે એ ટકતું ટકતું કેવું થઈ જાય પૂર્ણ થઈ જાય, આવું શક્તિ આવે
શું
એ તો બહારની જગતની સામાન્ય, આ તો પોતાના પરિણતિ ઉપર, જગતમાં એ તો છે, જગતમાં જેમ કેવળ જ્ઞાનના ધારક જીવો બધે હોય ને હોય હોય જ છે, એટલે ભાવસુ જ્ઞાનના ધારક સાધક જીવો પણ એ તો જગતની અંદર ત્રણેય પરમાત્મા અંતરાત્મા અંદર સદાકાળ હશે જગતની અંદર. અહીંયા હવે પોતા ઉપર લેશે કે જગતમાં અમને કેવળનાથ, પણ જે કેવળનાથ જેમને છે અને અમને જ્યારે થશે એ પણ કેવું થશે, એમને એમ સદાય રહો. અને અહીંયા મારા સુતનાન છે એમને એમ રહો, એમને એમ રહો. એટલે ફરીથી આ વધતું વધતું પૂર્ણ થાવ, એવું કઈ શક્તિમાં આવે છે? અભાવ ભાવ, અભાવ છે અને પછી ભાવ ભાવ, એ સાદી અને તેમ ભાવ ભાવ, અને જેનો અભાવ અભાવ છે. એટલે ચલન છે, પેલા તો ખાલી ભાવ, પછી અભાવ, પછી ભાવ અભાવ, વર્તમાન છે એનો ના, પણ પછી જે વિશેષતાનો, જે વિશેષ અથવા તો પૂર્ણતાનો ભાવ છે એનો શું થઈ જાય? ભાવ. અને પ્રત્યેનો પૂર્ણ ભાવ સદાકાળ કેવો છે? ભાવ ભાવ જ. અને જેનો નાશ થયો એ, તે અહીંયા કહે છે કે અમને એમને એમ રહો, કારણ કે આ કાળમાં આ ક્ષેત્રે કઈ પૂર્ણતા, પણ અમારો શું થવાનો છે? ભાવ બદલવાનો છે, ક્ષેત્ર કાળ બધું બદલવાનું, પણ અમારી ધારા ના બદલો. અમારી ધારા એવી ને એવી રીતે કેવી થઈ જાય? પૂર્ણ થઈ જાય એવી પોતે એ ભાવના કરે છે, અર્થાત પાછું ફરે નહીં. એમને એમ રહો એટલે ટકતું ટકતું એ પૂર્ણતાને પ્રાપ્ત થાય. જેને બીજી ભાષામાં શું કહેવાય? અપ્રતિયત ભાવે રહેતું એ પૂર્ણતાને પામે, પાછું ફરે નહીં, એનો નાશ થઈ જાય ને પાછું કરવું પડે એવું નથી, પણ આગળ વધીને પૂર્ણ થઈ જાય છે. બધા ગુરુદેવ ખુલાસા કરે આ જોડણી થાય, જોડણી છે એ જે પાછું વધતું વધતું આગળ વધીને એ પૂર્ણ થાય. અને એવી જ રીતે હવે જો હજી એનાથી છે સાથે ઓલું પણ લઈ લેવું, જે જીનવાણી છે દ્રવ સ્ત્રુત છે એ પણ કેવું છે? સદાય. એક જીવનમાં એટલું તો કરું કે ક્યારે પણ અત્યારના આ કાળમાં પ્રત્યક્ષ કેવળ જ્ઞાનને પ્રાપ્ત જે કેવળી ભગવાન છે જેને, અથવા સરસ્વતીની મૂર્તિ એવા તો કોઈ અહીંયા છે નહીં, અત્યારના અત્યારના પણ આ કાળે એવા ભાવસુદ્ધ જ્ઞાનના ધારક એવા, પણ એક કોણ આધાર કોણ છે? જીનવાણી. એ પણ અમારા માટે સદાકાળ અમારે આરાધનામાં એ નિમિત્ત એ થાવ એવી ભાવના. અરે અમારામાં એટલી તો હિંતા ન થા પુણ્યની કે અમને દેવ ગુરુના વિરહમાં અમારે જીનવાણીનો પણ વિરહ થાય એવું અમારા જીવનમાં ક્યારેય એ ન હો. ફરીથી ગુરુદેવ કહે છે પાછલા પાને નવી રીતે 110, એ કેવળ નામ તો જગતમાં સદાય પ્રકાશ રહો. મારા સાધ્યમાં ધ્યેયમાં, મારું જે સાધ્ય છે અને એને કોઈ અપેક્ષા, લોકો ધ્યેય પણ કહેવાય, બાકી હું તો સાધ્ય છે અને ધ્યેય કોણ છે? ટકતું તત્વ ધ્યેય હોય અને પ્રગટતું હોય એ નામ સાધ્ય. જે મેળવવું છે, પ્રગટ કરવું છે, પ્રાપ્ત કરવું છે તેનું નામ સાધ્ય, અને જેનું ટકતા પદાર્થનું જેનું આલંબન આશ્રય લેવા એનું નામ ધ્યેય છે. તો જગતમાં એ કેવળ નામથી પણ સદાય પ્રકાશ રહો, અને એ રીતે વાત કરી. ચલો એના પછી પેરેગ્રાફ શું છે? આ તો હવે ખબર પડી જાય ને, કલર બદલી જાય ને અંડરલાઈન થાય તો કઈક નજરમાં આવશે ને. શું છે? સમયસાર અલૌકિક ચીજ છે ભરત ક્ષેત્રનું અજોડ તત્વ છે. આ કોણ સમયસાર અલૌકિક ચીજ એટલે કોણ? ગુજરાતી કે હિન્દી? સમયસાર હું પણ પોતે વાચક કે વાચે તારે જે લેવું લઈ જાય, બે અલૌકિક છે. તારે સાધનાનું નિમિત્ત આ પરમાગમ પણ કેવું છે? અલૌકિક છે. અને તું ઉપાદાન રૂપ તત્વ એ પણ કેવું છે? જગતના લૌકિક ભાવોથી, વિભાવ ભાવોથી, રાગદેશ કસાય ભાવોથી કેવું છે? રહીથી કેવું છે? અલૌકિક એ તત્વ છે. અલૌકિક અને લૌકિક, લૌકિક એટલે લોક અભિપ્રાય, લોકની રૂઢી, લોકનું જે હોય એ બધું શું છે? જેમ છે ને લોક સંજ્ઞા એની સામે અહીંયા કહે છે તારે આત્માને પ્રાપ્ત કરવા માટે એક અલૌકિક ભાવ પ્રગટ કરવો પડશે. એ શુદ્ધાત્મા પણ અલૌકિક ચીજ છે અને એ વાચ્ય છે, અને આ સમયસાર શાસ્ત્ર એ વાચક, બે કેવા છે? અલૌકિક છે ને, એ કુદરતની એ ધન્ય ઘડી હશે ને, કુંદકુંદ આચાર દેવને સમયસર રચવાનો એક વિકલ્પ આવ્યો, અને એ પણ ગુરુદેવસિંહના જીવનની એક ધન્ય ઘડી કે જે દિવસે હાથમાં સમયસર આવ્યો. એ રીતે આપણા જીવનની ધન્ય ઘડી કઈ? સાંભળવાનો યોગ મળ્યો આપણને. પણ એવું કોઈ દી લાગે છે ગુરુદેવસિંહ એ જીવનની ધન્ય ઘડીને અનુભવ સુધી લઈ ગયા? તો આપણે આપી એ જન્ય ઘડી આપણને પ્રાપ્ત થઈ છે, આપણે ક્યાં સુધી લઈ જઈએ છીએ વિચારવા દેવું. લઈને કોઈ એવો પુણ્યનો યોગ થયો, થોડો ક્ષોભ સંખીલી ગયો, એનો સંતોષમાં બેઠા છીએ કે ખરેખર એ અનુભવ એ ધન્ય ઘડીને અનુભવ ઘડી સુધી લઈ જઈએ? તો અહીંયા સમયસર કેવું છે, અલૌકિક ચીજ છે. ભરત ક્ષેત્રનું અજોડ તત્વ છે. ગુરુદેવસિંહના ઘણા શબ્દો પછી તો વાપરતા કેવળ ભરત સમયસર એટલે શું? ભરત ક્ષેત્રનું કેવળ જ્ઞાન રૂપી સૂર્ય. જેમ સૂર્ય ઉગે ને એના પ્રકાશમાં પછી કોઈ ની કોઈ આપણને એટલે એનું કોઈનું શંકા રે કે આ કેવું હશે, દિવસ ઉગી ગયો છે એનો પ્રકાશ પડે છે, તો જેવું છે એવું વસ્તુ જણાય. એવી રીતે આ સમયસર એક એવું છે કે જો ખરેખર એનું ભાવ ભાષણ થાય, એને કહેલા ભાવ, તો હવે કોઈ તત્વની મૂંઝવણ ન રહે. અને એક બહુ જરૂરી છે, તત્વની મૂંઝવણ જેને તૂટે છે એને નિશ્ચિંત થાય. હજી મૂંઝવણમાં અટવાઈ રહે છે, આમ હશે કે ભલે સાંભળીએ છે પણ હજી આમ. તમે એમ કેમ કહો, એક દ્રવ્ય બીજા દ્રવ્ય આખો દી કેટલું કામ કરીએ છીએ ને આપણે, કરીએ છીએ કે નહીં, કરીએ છીએ કે નહીં? અને અહીંયા કે છે અહીંયા તમે ઓલા ટેબલ નડતા નથી એવું કહી દી હોય, ટેબલ નડીએ તો અવાજ આવે છે કે નહીં? કોઈ આપણે ચલો આપણે ખાઈએ છીએ ત્યારે સ્વાદ આવે છે કે નહીં? ત્યારે જ કહીએ ને કે ના આજ કેમ મીઠું ઓછું નાખ્યું, આજ કેમ ગળું વધારે છે, ચાખીએ છીએ આપણે, ચાખીએ છીએ કે નહીં? પેલો પ્રશ્ન, અરે આપણે ચાખીએ છીએ કે નહીં? તો ખબર કેમ પડે છે? એ તો મૂંઝવણ થાય પછી, એટલે તો એટલે જ કહું છું. હા તો જ્ઞાન થી ખ્યાલ આવે તો બાર દૂર રાખો ને તમે, તારે હવે કઈ મને ગળું છે ખાટું છે જીવનમાં ફરીથી. અરે બાર ગમે એટલું હોય, અરે જગતમાં જેનું હજી પરિણમન પ્રગટ રૂપ નથી એના પણ સ્વાદની કેવળ જ્ઞાનમાં ખબર પડે. તારું જ્ઞાન અધૂરું છે, તારું જ્ઞાન અધૂરું છે એટલે એ કઈ જ્ઞાન કામ નથી, એ ક્યાંથી લાવ્યો તું? તું તારા જ્ઞાનની તાકાત વધાર જે હજી ભવિષ્યનું જેનું હજી પરિણમન નથી, હા યોગ્યતા રૂપ અને છતાં એને જાણી શકે એટલી શું છે જ્ઞાનની તાકાત છે. ક્યાં પણ વિચારીએ આપણે આપણા શું છે ટૂંકાણી જ્ઞાન થી કઈ ના, એ વાત સાચી હોય. આપણે ચાખીએ તો ખબર પડે શું ચાખે. એકબીજાનો સંબંધ બને છે એમાં, ગમે ત્યાં એ તો આજ સામે સામે નહીં, અનંતકાળ પહેલાનો કે ભવિષ્યનો ગમે જાણે, એ આપણા જ્ઞાનની એટલી ઓછત છે, હીનતા છે, એટલું ઢીલું છે કે એ કોકના નિમિત્તના યોગમાં એ કામ કરે અને કોઈનો સહારો લે ને, કોઈનો હાથ કે લાકડી લીધો ત્યારે આપણે અરે વાહ બહુ સરસ લાકડી શોભે છો તમને, નહીં શું કહી એ લાકડી કેમ લેવી પડે આમ, શું થઈ ગયું? એ કોની લાકડી, કોની નિશાની છે? નબળાઈની, ઢીલાશની, ઓછપની, એની એમ છે. તો આ એક સમયસર અલૌકિક ચીજ છે. ભરત ક્ષેત્રનો કેવું પાછો શબ્દ લીધો છે? અજોડ તત્વ છે. તો આ રીતે આપણે છે, હજી આગળ જેટલું લેવા લેશું ભક્તિ આપણે અવલ લઈ લઈશું.